સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતની કડી બેઠક પર સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24 અને વિસાવદર બેઠક પર સરેરાશ 28% મતદાન. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 211 મૃતકોના DNA નમૂના મેચ થયા. 189 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા. ઈરાનથી ભારતીય નાગરિકોને લઈને વધુ એક ઉડાન આજે ભારત પહોંચે તેવી શક્યતા. રશિયાના રાષ્ટ્રપ્રમુખે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અને QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIT દિલ્હી સમગ્ર દેશમાં પ્રથમ. સમાચાર વિગતવાર. ગુજરાતમાં આજે મહેસાણાની કડી અને જૂનાગઢની વિસાવદર સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં કડી બેઠક પર સરેરાશ 23.85% અને વિસાવદર બેઠક પર સરેરાશ 28.15% મતદાન થયું છે. કેરળની નીલાંબુર બેઠક પર 30% વધુ, પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક પર 21% વધુ, પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર 31% મતદાન થયું હતું. આ પાંચેય બેઠક માટે સોમવારે મતગણતરી હાથ ધરાશે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
કડી શહેરમાં ન્યૂ આદર્શ હાઈસ્કૂલ ખાતે મતદાન બૂથ નંબર 158 દિવ્યાંગ બૂથ બનાવવામાં આવેલ છે. તેમજ લક્ષ્મીપુરા અને રંગપુરડા ગામ ખાતે સખી બૂથ પણ બનાવવામાં આવેલ છે. મતદાન મથકો ઉપર પીવાનું પાણી, શૌચાલય, શેડ તેમજ દિવ્યાંગ મતદારો માટે રેમ્પની ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. સાથે દિવ્યાંગ મતદારો માટે 294 મતદાન મથક પર વ્હીલચેરની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો માટે ખૂબ જ સારી વ્યવસ્થા તમામ મતદાન મથકો પર ઉભી કરવામાં આવી છે. જયંતિ ચૌધરી, આકાશવાણી સમાચાર માટે મહેસાણા.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 211 મૃતકના DNA નમૂના મેચ થયા છે, જ્યારે 189 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગર ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSLમાં DNA નમૂના મેચ કરવાની કામગીરી દિવસરાત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના DNA નમૂના મેચ કરવા તબીબો ઘણી મહેનત કરી રહ્યા છે. બીજી તરફ આ ઘટનામાં જીવ ગુમાવનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે ગાંધીનગરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું. ગુજરાતમાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં 200 વધુ બાંગ્લાદેશીઓ પકડ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામેની ઝુંબેશમાં છેલ્લા 100 કલાકમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ બાંગ્લાદેશીઓના દેશ નિકાલ માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર સરકાર ઈરાનથી ભારતીય નાગરિકોને સલામત રીતે પરત લાવવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ભારતીય હાઈકમિશનના સભ્યોને લઈને વધુ એક ફ્લાઇટ આજે સ્વદેશ પહોંચવાની શક્યતા છે. અગાઉ ઉત્તર ઈરાનથી લવાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓને નવી દિલ્હી સલામત પહોંચાડવામાં આવ્યા. નવી દિલ્હીમાં માધ્યમો સાથેની વાત કરતા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે ઈરાનથી 350 વધુ ભારતીયોએ સ્થળાંતર માટે સરકારને વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે ફસાયેલા ભારતીયોને પરત લાવવા આજે એક ઉડાન તુર્કમેનિસ્તાન પણ જઈ રહી છે. શ્રી સિંહે જણાવ્યું સરકાર આ ઉડાનો માટે સલામત અને ખુલ્લા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી સ્થિતિને જોતા ભારતે ઈરાનમાંથી પોતાના નાગરિકોને બહાર લાવવા ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. 21 જૂને સમગ્ર વિશ્વમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આકાશવાણી સમાચાર આપના માટે પ્રાચીન ભારતીય પરંપરા મુજબ વૈશ્વિક આંદોલન સુધી યોગના વિકાસ પર એક વિશેષ શ્રેણી લઈને આવ્યું છે.
યોગ એક પ્રાચીન પરંપરા સે એક સાર્વભૌમિક અનુશાસન મેં બદલ ગયા. વર્ષ 2014 મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા કો સંબોધિત કરતે હુએ 21 જૂન કો અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે રૂપ મેં પ્રસ્તાવિત કિયા થા. ઇસ પ્રસ્તાવ કો ભારી સમર્થન કે સાથ અપનાયા ગયા. તબ સે દુનિયા ભર મેં 21 જૂન કો અંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે રૂપ મેં મનાયા જાતા હૈ. ઇસ સપ્તાહ હમ 11મા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મના રહે હૈ. ઇસ વર્ષ કી થીમ હૈ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય કે લિયે યોગ, જો એકતા ઓર કલ્યાણ કા સંદેશ દેતી હૈ. યોગ કિસી ભી વ્યક્તિ કો ધર્મ, જાતિ યા રાષ્ટ્રીયતા કે ભેદભાવ કે બિના સ્વસ્થ, સંતુલિત ઓર સાર્થક જીવન જીને કા માર્ગ પ્રદાન કરતા હૈ. વિષ્ણુ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિને ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ પર ગોળમેજી સત્રમાં શ્રી પુટિને જણાવ્યું, રશિયા સમજૂતી પર વાતચીતમાં મદદ કરી શકે છે. તે અંતર્ગત ઈરાનની ઇઝરાયેલી સુરક્ષા ચિંતાઓને દૂર કરતા શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમને આગળ વધારવાની મંજૂરી મળી શકશે. શ્રી પુટિને જણાવ્યું કે તેમણે ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા સાથે રશિયાના પ્રસ્તાવને રજૂ કર્યો છે. તેમનો આ પ્રસ્તાવ ગયા સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર મધ્યસ્થીની વાત કર્યા બાદ આવ્યો છે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંઘે ઇઝરાયેલના સંરક્ષણ મહાનિદેશક મેજર જનરલ આમિર બરમ સાથે ટેલિફોન પર વાત કરી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, આ વાતચીત ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને લઈને કરવામાં આવી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી. ગયા શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રાદેશિક સ્થિતિ અંગે વાતચીત કરી હતી. દરમિયાન શ્રી મોદીએ વર્તમાન સ્થિતિ પર ભારતની ચિંતા વ્યક્ત કરતા પશ્ચિમ એશિયામાં તાત્કાલિક શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 54 ભારતીય સંસ્થાઓને સ્થાન મળ્યું છે. આ રેન્કિંગમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી દિલ્હી દેશમાં ટોચના ક્રમે આવી છે. વિશ્વભરમાંથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની રેન્કિંગની નવી આવૃત્તિમાં આઈઆઈટી દિલ્હીનો ક્રમ 123મો છે. અગાઉ તે 150માં ક્રમે હતી. સંસ્થાએ અત્યાર સુધી સર્વોચ્ચ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ મેળવ્યું છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, વર્ષ 2014માં દેશની માત્ર 11 યુનિવર્સિટીને રેન્કિંગમાં સ્થાન મળ્યું હતું, જે હવે 5 ગણી વધીને 54 થઈ છે. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025નું ગઈકાલે ચેન્નાઈમાં ઉદઘાટન થયું. મહિલા વર્ગમાં હોકી કર્ણાટકે કેરળ હોકીને 7-0 હરાવ્યું. હોકી હિમાચલ દ્વારા મેચ જતી કરતા હોકી મહારાષ્ટ્રનો 5-0 વિજય થયો, જ્યારે પુરૂષ વર્ગમાં હોકી પંજાબે લે પુડુચેરી હોકીને 3-2 હરાવ્યું, જ્યારે તમિલનાડુની હોકી યુનિટે કેરળ હોકી સામે 8-0 વિજય મેળવ્યો. મહિલા વર્ગમાં ઓડિશા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ અને કેરળ એમ 8 ટીમ ખિતાબ માટે સ્પર્ધા કરી રહી છે. પુરૂષ વર્ગમાં કુલ 11 ટીમ છે. આ ટુર્નામેન્ટમાં બંને વર્ગની ફાઇનલ આગામી 27 જૂને રમાશે. ઝારખંડના કેટલાક જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાંચી, ખૂંટી, લોહરદગા, સિમડેગા, ગુમલા અને દક્ષિણ છોટાનાગપુર વિભાગના કેટલાક વિસ્તાર અસરગ્રસ્ત થવાની શક્યતા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે વર્તમાન આગાહીને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. રાંચી, સરાયકેલા, ખરસાવા, ધનબાદ અને રામગઢ જિલ્લામાં 1 દિવસ માટે શાળાઓ બંધ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં જેજોરી મોરગાંવ માર્ગ પર થયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની રકમની સહાય કરવાની જાહેરાત કરી. શ્રી મોદીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. પુણે જિલ્લામાં ગઈકાલે એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેજુરી મોરગામ માર્ગ પર પૂર ઝડપે આવતી કારે રસ્તા પર ઉભેલા ટેમ્પોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ ઈરાન સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે, તેમજ તાત્કાલિક યુદ્ધવિરામ માટે પોતાના આહવાનનો પુનરોચ્ચાર કર્યો છે. શ્રી ગુટેરેસે જણાવ્યું કે કોઈપણ વધારાના લશ્કરી હસ્તક્ષેપ સમગ્ર ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પર નકારાત્મક અસર કરી શકે છે. તેમણે આ યુદ્ધમાં નાગરિક જાનહાનિની પણ ટીકા કરી હતી અને રાજદ્વારી શ્રેષ્ઠ અને એકમાત્ર ઉપાય હોવા પર ભાર મૂક્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર. ગુજરાતની કડી બેઠક પર સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24 અને વિસાવદર બેઠક પર સરેરાશ 28% મતદાન. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 211 મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા. 189 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા. ઈરાનથી ભારતીય નાગરિકોને લઈને વધુ એક ઉડાન આજે ભારત પહોંચે તેવી શક્યતા. રશિયાના રાષ્ટ્રપ્રમુખે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અને ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈટી દિલ્હી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.